તારીખ 22/5/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 247 અને 248 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 107.
એક વાર અંદર માં નજર કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું. શરીર સ્પર્શતો નથી, અત્યારે શરીરથી છૂટો છું એમ શ્રદ્ધા ન કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે. એક વાક્ય છે, શું કહે છે કે એક વાર અંદરમાં નજર કર, અંદરમાં જો, અંદરમાં દેખ, અંદરમાં શ્રદ્ધા કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું. સિદ્ધ પરમાત્મા લીધા છે, અમે પરમાત્માની વાત નથી લેતા અહીંયા, સિદ્ધ પરમાત્માની વાત લેવામાં આવે છે. કેમ કે અરવિંદ પણ 13મા ગુણ સ્થાને છે, સિદ્ધ પરમાત્માઓ 14મા સ્થાનથી પણ આગળ છે, અને આ આત્માનું સ્વરૂપ પણ 14મા સ્થાનથી પાર છે. ઓળખવા માટે પ્રગટ દ્રષ્ટાંત ભલે અરવિંદને લેવાય છે, કેમ કે તેઓ સદૈવ પૂર્ણ અવસ્થામાં લોકમાં બિરાજમાન છે. તેથી ઓળખવા માટે અરવિંદના દ્રવ્યગુણ પર્યાયથી આત્માના દ્રવ્યગુણ પર્યાયને ઓળખવાનો વિષય પ્રવચન સારમાં કુંકુંડાચાર દેવે 80 ગાથામાં લીધો છે. પણ પોતાના આત્માનું સ્વરૂપ ખરેખર તો 14 ગુણસ્થાનથી પાર છે. 14 ગુણસ્થાન આત્માને નથી અને આત્મામાં નથી, એવું મૂળ સ્વરૂપ છે. જેમ 14 ગુણસ્થાન પૂરા થયા પછી સિદ્ધ દશા છે, આ આત્મા અત્યારે દેહના સંયોગમાં છે ત્યારે પણ, અત્યારે દેહના સંયોગમાં છે ત્યારે પણ સિદ્ધ સમાન છે, જેવા સિદ્ધ ભગવાન છે એવું પોતાનું પૂર્ણ સ્વરૂપ છે. જેમ સિદ્ધ ભગવાન અશરીરી છે તેમ અત્યારે આ આત્મા પણ અશરીરી છે. નિશ્ચયથી તો ખરેખર તો મૂળ સ્વરૂપે આ આત્મા અશરીરી છે. શરીર જે જળ પૂદગળ વ્રજકણોનું સંયોગનું સ્કંધ છે, એમાંનો એક રજકણ આત્મા રૂપે નથી ને આત્મા કોઈ રજકણ રૂપે નથી. હૃદયના અંતઃકરણના કોઈ રજકણ રૂપે આત્મા નથી, એક પણ રજકણ એવો નથી કે જેમાં ચૈતન્ય પણ છે. અને જરા પણ આ આત્માને વિશે સિદ્ધ પદથી જીણ પણ, ઓછા પણ, કિંચિત માત્ર પણ નથી. યુગસાર માટે યોગેન્દ્રદેવની એવી એક ગાથા છે કે પોતાના આત્માને સિદ્ધ પરમાત્માથી કિંચિત પણ ફેરફાર વાળો માનવો તેના જીવન બીજું મોટું કોઈ પાપ નથી, એમ લીધું છે ત્યાં તો. કેમ કે મિથ્યાત્વ થાય છે, પોતાનું જીવન સ્વરૂપ છે એવું ન સ્વીકારવામાં આવે, એવું ન શ્રદ્ધવામાં આવે તો મિથ્યાદર્શનનો પાપ એટલે મેં મોટામાં મોટું પાપ ત્યાં લાગે છે. કહે છે કે એક વાર, એક વાર એટલે અત્યારે, એક વાર નો બીજે ક્યારે નહીં, પણ અત્યારે અંદર દ્રષ્ટિ કર, અંતર દ્રષ્ટિ કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું. સિદ્ધ સમાન પોતાની સત્તાને સ્વીકારવી તે અંતરદૃષ્ટિનું કાર્ય છે. એટલે પોતાની દ્રષ્ટિ અહીયાતીને પકડે છે, સત્તાને પકડે છે, મોજૂદગીને પકડે છે. હું અત્યારે મોજૂદ છું, સિદ્ધ સમાન સ્વરૂપે હું મોજૂદ છું એમ દ્રષ્ટિમાં આવું, એવી પોતાની હયાતી સ્વીકારવી એ જન્મ મરણથી છૂટવાનો ઉપાય છે. સમ્યક દર્શન એને કહે છે, સમ્યક જ્ઞાન એને કહે છે, સમ્યક ચારિત્ર એને કહે છે, એ શુદ્ધ પરિણતિ છે. હું પણ સિદ્ધની જેમ અશરીરી છું. સમયસાર પહેલી ગાથાની ટીકામાં એ પ્રકારે ટીકા કરી છે આચાર્યુંદાચાર્યના સૂત્રમાં તો સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે કે જેવો સિદ્ધ ગતિને પામ્યા છે એવા અનંત સિદ્ધ પરમાત્માઓને હું નમસ્કાર કરું છું. ટીકાકાર આચાર્ય દેવે એમ કહ્યું કે હું મારા આત્માને સિદ્ધ સમાન જોઉં છું એટલે દ્રષ્ટિમાં સ્થાપું છું. તમે પણ હે શ્રોતાઓ તમારા આત્માને સિદ્ધ સમાન સ્થાપીને હું જે કહેવા માંગુ છું એ સાંભળો એમ કહે છે. પણ આ સિદ્ધપણે સ્થાપીને વાત છે. હું પામર છું ને સંસારી છું એમ સ્થાપવાની વાત નથી. એ અવસ્થાનું જ્ઞાન જાણવાનો વિષય રહી જાય છે બાજુમાં, પણ એ સ્થાપવાનો વિષય નથી. એ મંગળિકમાં એવી ટીકા કરી છે. એ પાયો છે આખા સમયસારના સિદ્ધાંતનો, એ પાયો છે. અથવા કોઈ પણ જીવને પ્રથમ પોતાનો આત્મા ઓળખાય છે ત્યારે આવો ઓળખાય છે. પ્રથમ તો વિચારણામાં ઓળખવાની વાત છે ને, તો એ આવો ઓળખાય છે કે 14 ગુણ સ્થાનથી 12 જીવનું સિદ્ધપદ છે એવું જ મારું આત્મપદ અત્યારે આ શરીર સંયોગ રૂપે હોવા છતાં અશરીરીપણે છે. અત્યારે જ શરીર મને નથી, બાજુમાં પાડોશી રહેતા હોય એમ શરીર પડોશમાં છે, છતાં ખરેખર એ પડોશમાં છે કે પડોશમાં છે ને મારા ઘરમાં નથી. ખોખું છે, એક જળનું ખોખું છે, ચૈતન્યની બાજુમાં એક જળનું ખોખું છે, એ શરીર છે. એ જળ સ્વરૂપે ચેતન રહીત છે, રજકણે રજકણમાં પૂરેપૂરી અનંતી જળતા રહેલી છે, ચૈતન્યની ગંધ પણ એમાં નથી. જળમાં ચૈતન્યની ગંધ નથી. આત્માના સ્વભાવમાં દુઃખની ગંધ નથી. બોલ લીધા છે ને બેન, સૂર્યમાં અંધકારની ગંધ નથી, નારકીમાં સુખની ગંધ નથી, અને બોલ લીધા છે. પોતે અશરીરી સિદ્ધપદ રૂપ છે, સાક્ષાત સિદ્ધપદ રૂપ છે. સિદ્ધપદ રૂપ છે એટલે તો હજે અપ્રગટ છે, ઊંડે 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 ઊંડા સ્વભાવની આ વાત છે. એનું કારણ કે ઊંડું ઊંડા રહેલા તત્વનું અનુમાન થાય છે એમ નથી લેવું. સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ સિદ્ધપદ રૂપ છું આમ લેવું છે, પાર લેવો છે ને એટલે એ પદ્ધતિ છે. એની અંદર વિચારમાં આવે છે કઈ ન્યાયથી નક્કી થાય છે કે મૂળ વસ્તુ તો આવું હોવું જોઈએ. ઊંડો ઊંડો જે ઊંડો ચૈતન્ય સ્વભાવ છે એમાં આવું ચૈતન્ય સ્વભાવ થોડું હોવાનું કાંઈ ઝાંખી થાય છે એમ લેવાને બદલે અત્યારે જ પ્રત્યક્ષ પ્રગટ સિદ્ધપદ સ્વરૂપ છું, સાક્ષાત સિદ્ધપદ રૂપ છું, પ્રત્યક્ષ એવો છું, સહજ પ્રત્યક્ષ પણ એવો છું એ અવલંબનના પ્રકારમાં આવે છે. એમ અવલંબનના પ્રકારમાં આવે છે એનું અવલંબન કરાવ્યું છે. સિદ્ધપદ પોતાનું પદ દેખાડીને પદ દર્શાવીને એમ શુદ્ધાત્માનું અવલંબન કરાવ્યું છે. શરીરને સ્પર્શતો જ નથી એમ કહે છે. અશરીરી છું, શરીર વિનાનો એકલો, શરીરના આકારે એક ચૈતન્ય પિંડ છે, ચૈતન્ય સોસનું જુદું છે, ચૈતન્ય પાટ આખી જેમ બરફની પાટ હોય છે, ઓલા ખોળામાં લોખંડના પાટ જેમાં બને છે ને, લોખંડનું ખોખું હોય છે એમાં એકલો ઠંડો 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 બરફનો પિંડ છે એમ શરીરના ખોખામાં એકલો પરિપૂર્ણ ચૈતન્ય અશરીરી ચૈતન્ય પિંડ છે આત્મા. એ શરીરને સ્પર્શતો જ નથી, શરીરને સ્પર્શતો નથી એમ કહે છે. કેવી રીતે નક્કી કરવું? આત્મા શરીરના સંયોગમાં રહેવા ને હોવા છતાં શરીરને સ્પર્શતો નથી એમ ક્યાંથી લેવું? એની દરેક વાતની પદ્ધતિ છે કે જે જ્ઞાયક આત્મા છે, જ્ઞાન પિંડ છે, એ જ્ઞાન વેદનથી વેદતા એ જ્ઞાન વેદનમાં શરીરની સ્પર્શના પણ જોવામાં આવતી નથી. સામાન્ય રીતે શરીરની સાતા અસાતા વેદનાને સ્વરૂપપણે વેદવામાં આવે છે, પોતા રૂપે વેદવામાં આવે છે. સાતા અસાતાને પોતા રૂપે વેદવામાં આવે છે ત્યારે જ્ઞાનને ચૂકીને, સ્વજ્ઞાનને ચૂકીને, સ્વપણે વેદાતા એવા જ્ઞાનને ચૂકીને એકાંતે મિથ્યા કલ્પનાથી, મિથ્યા અભ્યાસથી, શરીરની હૂંપણાની અનાદિની મિથ્યા ભાવનાથી જીવ શરીરને હૂંપણે પોતા રૂપે ભાવે છે અને વેદે છે એને અનંત દુઃખનું ને નવા દેહ ધરવાનું કારણ છે. નવા દેહ ધરવાનું કારણ દેહમાં હું પણ રાખ્યું છે ભાવે કરીને, તેથી દ્રવ્ય કરીને થાય છે સંયોગ. શરીરનો દ્રવ્ય સંયોગ એટલા માટે છે કે ભાવ સંયોગને પોતા રૂપે ભાવ્યો છે, તેથી ભાવે સંયોગને પોતા રૂપે ભાવ્યો છે તેથી તે નવીન દેહનો સંયોગ થવાનો બને છે. અહીંયા એ ભાવનાની વિરુદ્ધ આત્મભાવનાની વાત છે. ભલે શબ્દો સાદા છે પણ ગુરુદેવશ્રીની વચન શૈલીનું એક અંતરંગ પરખું હતું. વક્તાઓની વચન શૈલીના બાહ્ય પ્રભાવાત્મક પરખાઓ હોય છે, એનાથી વિલક્ષણ જુદી જાતનું, ભલે એમાં વક્તૃત્વની કળાની છટા ન દેખાતી હોય તો પણ, કેમ કે એ તો લૌકિક કળા છે, ઘણાને આવડે છે બોલવાની કળા, લૌકિક કળા એ તો ઘણાને આવડે, પણ જે આત્માના વિષયમાં આત્મરસથી ઓતપ્રોત થઈને, આત્મરસમાં તરબોળ થઈને જે ભાષામાં એનો ભણકાર ને રણકાર આવે છે એ ગુરુદેવશ્રીના વચન શૈલીનું અંતરંગ પડખું હતું, અંદરનું પડખું છે. આ એની નજર વાળાને એ દેખાય છે ને એને રસ ચડે છે. જેની અંતરંગ અંતરદૃષ્ટિ છે એવા શ્રોતાને એવી વાણી સાંભળતા એનો અંતરનો રસ ચડે છે. એવો નિમિત નિમિત એક સંબંધ હોય છે. અહીંયા એમ કહે છે કે હું અશરીરી છું. આ ભાવ તો પ્રથમ જ દરેક સાધક જીવને આવે છે. આત્મા અશરીરી છું, હું આત્મા એટલે હું અશરીરી છું. દેહાદીથી ભિન્ન, દેહ અને બીજા સંયોગોથી ભિન્ન અને રાગાદીથી ભિન્ન એવો હું અશરીરી ચૈતન્યાત્મક સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ હું આત્મા છું. એમ દરેકની શરૂઆત જ ત્યાંથી થાય છે. પૂર્ણતાથી શરૂઆત થાય છે. એ ગુરુદેવ શ્રીને પ્રથમ સમય સારા હાથમાં આવ્યું ત્યારે સિદ્ધનું એમ ભાષણ, એ વાત પ્રસિદ્ધ છે. આજે સિદ્ધનું એમ ભાષેલું એ વાત આજે પ્રસિદ્ધ છે. કહે છે કે શરીરને હું સ્પર્શતો જ નથી, જ્ઞાન વેદનથી નિજ સ્વરૂપને અવલંબતા એટલે નિજ સ્વરૂપને સ્પર્શતા, શરીરથી ભિન્નપણાનો અનુભવ રહે છે, અનુભવ થાય છે ત્યારે શરીરને સ્પર્શતો નથી એમ પ્રગટ જાણવામાં આવે છે. નહીં તો રાગની અને શરીરની એકત્વ બુદ્ધિ એટલી તીવ્ર, એકત્વ એટલે જરાય ભિન્નપણ ન ભાષે એવું તીવ્રપણે અનાદિથી અનુભવાઈ રહ્યું છે અને વેદાઈ રહ્યું છે, એ એકદમ જુદું પડવાનો આ વિષય છે. એને તોડવાનો એ એકત્વની ગ્રંથિ છે, એ ગ્રંથિને તોડવાનો આ પ્રકાર છે. એટલે એ રસ એમાં આવે છે. ગુરુદેવ શ્રીની વાણીમાં એ ભિન્ન ચૈતન્યનો રસ, ભિન્નાત્માનો રસ એમ આવે છે કે આ અત્યારે પણ હું શરીરને સ્પર્શતો નથી. આ સ્વપણે વેદાત્મ જ્ઞાન તે આત્મા છે અને એ જ્ઞાનમાં એકાકાર એકનું જ્ઞાન જ જ્ઞાનમયપણે વેદાય છે અને એમાં શરીરના વેદનનો અભાવ છે. શરીર વેદાતું નથી પણ બાજુમાં રહેલું ખોખું છે એમ જણાય છે, ખાલી ખોખું છે એમ જણાય છે. શરીરને સ્પર્શતો જ નથી એ વેદનથી જુદો પડે છે. અત્યારે જ શરીરથી છૂટતો છું, આ બધી આત્મભાવના છે. અસ્તિ નાસ્તિથી સાક્ષાત સિદ્ધપદરૂપ છું અને અત્યારે જ અશરીરી એવો હું શરીરથી છૂટતો છું. શરીરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય મારા શાશ્વત ચૈતન્યને કાંઈ લેવા દેવા નથી. આમ છે, નાનીને ખ્યાલ આવે કે હવે આ શરીરના અંતનો કાળ નજીક છે. નાડીના ધબકારામાં મોટો ફેરફાર છે. સ્લો થઈ જાય નાડી, એકદમ ધીમી પડી જાય. એવી ગતિ ધીમી પડે તો એનો ખ્યાલ આવે. વેદના હોય અને એમ લાગે કે થોડી નાળ તૂટે છે, તૂટતી નાળ એને કહેવામાં આવે. ધબકારા તૂટે છે, ખાલી જાય, ધબકારા ખાલી જાય. જે એના ક્ષણે ક્ષણે જે એના નોર્મલ રેટ છે ધબકારાના એ ખાલી જાય. તૂટતી નાળ કહે છે, નાળ તૂટે છે એમ કહેવાય છે. ખ્યાલ આવે તો એ જાણે છે કે નાળ તૂટે છે, હું તૂટતો નથી. હું અખંડ અભેદ મારા સ્વરૂપમાં શાશ્વતપણે રહેલો છું ને એમાં કોઈ ફેરફાર થવાની સંભાવના કે શક્યતા કોઈ કાળે નથી, અત્યારે નથી અને કોઈ કાળે પણ નથી. સામાન્ય રીતે જેને આત્મકાર્ય નથી કર્યું એને એમ લાગે, એવી ભાવના આવે, એવો વિચાર પણ આવે કે મૃત્યુ આવે અને શરીર છૂટે એ પહેલા હું મારું કામ કરી લઉં તો સારું, નહીતર પછી ચાર ગતિમાં કોને ખબર છે ક્યાં જવાનું થશે, પછી કાર્ય થશે કે નહીં થાય, એના કરતા અત્યારે કામ થઈ જાય તો સારું. આમ એક નીચેની ભૂમિકામાં સ્વકાર્યની ભાવના થવા યોગ્ય છે, પણ એથી આગળ જઈને હવે એમ જોયું છે પોતાની હસ્તી જ્યાં સ્વીકારવી છે ત્યારે એ હસ્તી શાશ્વત હોવાથી ત્યાં પ્રકાર એટલો ફરે છે કે હું મારા સ્વરૂપથી સદાય સંપન્ન છું, અહીંયા કે ગમે ત્યાં આ ક્ષેત્રે કે કોઈ ક્ષેત્રે હું મારામાં છું, સદાય મારામાં છું, અને તેથી શરીરના છૂટવાને કે આવવાને, શરીરના જવાને કે નવા શરીરના આવવાને મારે કાંઈ લેવા દેવા નથી. એ પોતાની હયાતી જેની નજરમાં આવી છે એને પોતાની સિક્યોરિટી પણ આવી ગઈ છે. શું ઓલામાં એમ થાય છે ને, મારું કાર્ય થઈ જાય તો સારું, બે છૂટ્યા પહેલા મારું સ્વકાર્ય થઈ જાય તો સારું, પણ સ્વકાર્ય એટલે પોતાની હસ્તીને ભાળવી એટલું જ વાત છે, હસ્તીને દેખવી એટલું જ વાત છે. જે પોતાની હસ્તીને સ્વીકારે શ્રદ્ધે તો એને કોઈ ફિકર, કોઈ ચિંતા, કોઈ ઉપાધિ કરવાની રહેતી નથી. અત્યારે જ શરીરથી છૂટો છું એટલો બોલ છે, અત્યારે જ વળી શરીર છૂટશે ત્યારે, અને છૂટવાનો સમય નજીક હશે તો અને દૂર હશે તો અને એ કાંઈ પ્રશ્ન નથી. બધી શંકા, આશંકા અને ભય એ તમામ પ્રકારનો ફેંસલો એક વાતમાં છે કે અત્યારે જ આ શરીરથી હું જુદો છું, છૂટો છું, તેથી તેના હોવા ને નહીં હોવાને વિશે મને કાંઈ ફરક પડતો નથી, હોતો ભલે ન હોતો ભલે. અત્યારે જ શરીરથી છૂટો છું એમ શ્રદ્ધા નહીં કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે. આમ કહે છે, જો અહીં સુધી પોતાના ભિન્ન શાશ્વત પદને, શાશ્વત સિદ્ધ પદને નજરમાં નહીં લેવાય, શ્રદ્ધામાં નહીં લેવાય, તો બારમાં આયુષ મર્યાદિત છે, શરીરનો સંયોગનો કાળ મર્યાદિત છે, આયુષ એટલે શરીર સંયોગનો કાળ મર્યાદિત છે, એ કાળ, એ કાળે એ અવધિ પૂરી થતા તને તારી લાળ લંબાઈ જશે. અરે રે મરી ગયો, અરે રે મારું હું થઈ ગયું, અરે રે હું નાશ પામી જઈશ, આ માંદગી ને આ રોગ ને આવી ઉપાધિ ને આ ફલાણું છે એમાં મને શું થઈ ગયું ને શું થઈ જશે, એવી શરીરમાં લાળ લંબાઈ જશે. એ તને મરણતુલ્ય દુઃખનું કારણ છે વર્તમાનમાં, અને અનંતા દ્રવ્ય ભાવ મરણનું પણ એ કારણ છે. ભાવ મરણ છે, દ્રવ્ય મરણ છે વર્તમાનમાં, ભવિષ્યમાં પણ એની પરંપરાનું જ કારણ થઈ જાય છે. એમ શ્રદ્ધા નહીં કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં લંબાયા વિના રહેશે, લંબાશે એટલે અવશ્ય લંબાઈ જશે. અને એ શરીરથી છૂટા પડવાનું જે દુઃખ છે એ દુઃખને મટવાની કોઈ દવા આ જગતમાં નથી, સિવાય આવા ભિન્ન આત્માની શ્રદ્ધા કરવી, ભિન્ન આત્માની દ્રષ્ટિ કરવી, જ્ઞાન કરવું, અનુભવ કરવો. એ સિવાય એ દુઃખથી છૂટવાનો આ જગતને વિશે કોઈ ઉપાય નથી. મરણથી તો ડરવા ચાહે છે, શરીરથી છૂટો પડે છે એ વિચારને પણ એને જોતો નથી, તો એ પ્રસંગને એને જોઈએ છે એ વાત તો ક્યારે. પોતાના તો નહીં પણ સ્વજનના તે પ્રસંગને વિચારવા જે ઈચ્છતો નથી, એ વિચારને ઈચ્છતો નથી, એ પ્રસંગને ઈચ્છે, એ પોતાના પ્રસંગને ઈચ્છે, પોતાના વિચારને ઈચ્છે. જગતમાં એ અતિ દુઃખદાયક પ્રસંગ ગણવામાં આવ્યો છે, અથવા જગતના પ્રાણીઓ અતિ દુઃખદાયક પણ એ પ્રસંગમાંથી પસાર થાય છે. શ્રી ગુરુએ પરંપરાથી અને ગુરુના ગુરુ ગુરુના ગુરુ બધાએ આ એક વાતને જાહેરપણે નિષ્કારણ કરુણાથી, નિષ્પ્રહ બુદ્ધિથી, એકલી પરમ કારુણ્ય વૃત્તિથી એનો ઉપાય બતાવ્યો છે કે આ દુઃખથી છૂટવાનો ઉપાય પણ અમારી પાસે છે. અમે રસ્તે ચાલીએ છીએ અને તને વટે માર્ગની જેમ રસ્તો બતાવતા જઈએ છીએ. જેમ વટે માર્ગને રસ્તો બતાવવા માટે કાંઈ ફી લેવી નથી, કાંઈ ચાર્જ નથી કરતા, આ રસ્તો તને બતાવો ને લાવો એ શું આપે છો. એમ આવો પરમાર્થનો માર્ગ બતાવનાર સત્પુરુષોને, જ્ઞાનીઓને એ માર્ગ બતાવવાની સાથે કોઈ અપેક્ષા રહેતો હતી નથી. એ તો પોતાના શરીરની અપેક્ષા જેને છોડી એને બીજું કાંઈ જોઈએ છીએ એમ કોઈ વિચારે તો એ ઘોર અન્યાય છે એમના વિશે. કેમ એમને કાંઈ જોતું નથી સાબિત થાય છે કે જે પોતાના શરીરથી છૂટા પડ્યા અંદરમાં એને બીજું કાંઈ જોઈએ છીએ, હવે શરીરની અનુકૂળતા માટે બીજું કાંઈ જોઈએ છીએ એમ એમના વિશે કદી વિચારવા યોગ્ય નથી. બસો ને 47 બોલશે, 248 ભાઈ સંયોગોનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો? સંયોગોનો ત્યાગ થયો એટલે આ સઘનતામાંથી નિર્ધનતા આવી, અથવા કોઈ પણ પરિવારના સભ્યોની ગેરહાજરી થઈ, અનુપસ્થિતિ થઈ, અથવા આ શરીરનું વજન ઘટી ગયું, જેવા સંયોગ છે ને, પુષ્ટ શરીર હોય લઠ જેવું, એવું આવું દુબળું ઘસાતું ઘસાતું દુબળું થઈ જાય, હાડકા ચામડા રહી જાય, અથવા અવસ્થાને કારણે શિથિલ થઈ જાય, કરકલી પડે છે ને, બધી ખાવાનું ખાય તો કરકલી પડે. કહે છે કે એમાં તારી અવસ્થામાં શું ફેર પડ્યો? તારી જે અવસ્થા જ્ઞાન માત્ર માત્ર જાણવું જાણવારૂપ એવી જે તારી અવસ્થા એમાં એમાં શું ફેર પડ્યો છે? સંયોગનો અભાવ થયો, સંયોગનો ત્યાગ થયો તો તારા જ્ઞાનની અવસ્થામાંથી શું ઓછું થયું? સોનીને ત્યાં સોનું પાંચ તોલા લાગે છે. આયા કે છે કે તારા જાણવારૂપ જે જ્ઞાનની ફરિયાદ એમાં કેટલા ટકા ઘટ્યા, સંયોગ ઘટ્યો એમાં તારી અવસ્થામાંથી શું ઘટ્યું, કે તારી અવસ્થામાં કાંઈ ફેર પડતો નથી. એ તો અવસ્થા છે કે જે સંયોગ અને વિયોગને જાણવામાં નિમિત્ત છે એવી જ્ઞાનની અવસ્થા છે. જેને જાણવાનો સંબંધ છે એવા જ્ઞાનમાંથી પણ કાંઈ ઘટતું નથી, તો જેને સંબંધ નથી એવો જે પરમ પરિણામી ભાવ, એને તો કોઈની સાથે કાંઈ સંબંધ નથી. આ તો નો કર્મ છે, જેમાં સંયોગનો વિયોગ થાય છે તો નો કર્મ છે. પણ પારિણામિક ભાવને તો કર્મના ઉદય સાથે સંબંધ નથી. અને ચારે પ્રકારની ઉપસમ ક્ષોપસમ અને ઉદય ભાવ સાથે પણ એને સંબંધ નથી, ચારેથી જુદો છે. એ જે તારું મૂળ સ્વરૂપ છે પરમ પારિણામિક ભાવ, કે જે તારું મૂળ સ્વરૂપ છે, જે સિદ્ધ પદરૂપ છે, સદાય સિદ્ધ પદરૂપ છે, એમાં શું ફેર પડ્યો? પરિપૂર્ણ સ્વરૂપમાં કાંઈ અપૂર્ણતા થતી નથી, કોઈ પણ પ્રકારના સંયોગનો વિયોગ થતા આ પૂર્ણ સિદ્ધ પદમાં કાંઈ પણ ઉણપ થતી નથી, કાંઈ પણ અપૂર્ણતા થતી નથી. આમ છે, કહે છે કે તારી અવસ્થામાં ફેર પડતો નથી જ્ઞાનની, તો અંદરમાં જે પૂર્ણ સ્વરૂપ ત્રિકાળ સામાન્ય રૂપ રહે છે એ તો ઘણું દૂર છે એનાથી. નિયમસારમાં 38મી ગાથા પછીનો જે કળશ છે એમાં એ વાત લીધી છે કે આ સર્વ તત્વોમાં સાર છે એવો આ પરમ પરિણામી ભાવ કારણ પરમાત્મા, એ નાશ પામવા યોગ્ય એવા સર્વ ભાવોથી દૂર છે એમ કીધું છે. દૂર છે આવે છે, દૂર એમ આવે છે. નાશ પામવા યોગ એટલે બધા ચારે પ્રકારના ભાવ લઈ લેવા. જે સર્વ તત્વોમાં એક સાર છે, જયતિ સમયસાર, કારણ સમયસાર, કારણ પરમાત્માને અહીંયા સમયસાર કહ્યો છે. જયતિ સમયસાર સર્વ તત્વ એક સાર, સર્વ તત્વોમાં એક સાર રૂપ છે. અમે જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે, સકલ વિલય દૂર, વિલય થાય છે એવા સકલ ભાવો, ઉત્પાદ વિરુદ્ધ ચારે પ્રકારના વિલય પામવા યોગ્ય ભાવો, તેનાથી તે દૂર છે. જો એના પર્યાયોથી એ દૂર છે તો સંયોગ અને વિયોગથી તો તે અત્યંત દૂર છે. એમ અહીંયા પ્રશ્ન પૂછે છે, જોરથી વાત કરવી છે ને એટલે પ્રશ્ન ચિહ્નથી વાત લે છે કે ભાઈ સંયોગનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો? તું હરખશોક તો પર્યાયમાં વેદે છો ને, અરે રે મારું ચાલ્યું ગયું. ભાઈ તારામાંથી કાંઈ ચાલ્યું ગયું નથી, તારો એક પ્રદેશ ઓછો તો થયો નથી, પણ તારો એક પ્રદેશ ખાંગો ખોડો થયો નથી, ખોડ ખાપણ એક પ્રદેશમાં આવી નથી. તારો એક ગુણ ઓછો થયો નથી, પણ તારા એક ગુણમાં ખોડ ખાપણ ઊભી થઈ નથી. કાંઈ સ્વરૂપમાં ફેર પડ, પર્યાયમાં ફેર પડતો નથી, પછી સ્વરૂપમાં ફેર પડવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. પણ સંયોગને વળગે છે ને એટલે દુઃખીના ડાળિયા થઈ જાય છે. જો અંદર સ્વરૂપને વળગે તો અંદરમાં આનંદ રસાયણ પ્રગટે છે, રસાયણિક પદ્ધતિથી ફેરફાર થાય છે. એકદમ ફેરફાર થાય છે એ રાસાયણિક પદ્ધતિ લીધી છે, અનુભવ રસાયણ એને કહ્યું છે. સંયોગ નો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો? આમાં એક બીજો પણ અંડરટોન છે, જરા ધ્વનિ બહુ સારો છે કે જો તારે અંતરમાં અભ્યાસ કરવો હોય તો અવલોકનના અભ્યાસની આ પદ્ધતિ છે કે તું અંદરમાં જોતો જા, ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે સર્વ ઉદયના કાળમાં તું અંદર અવલોકન કરતો જા કે આ દુઃખ થયું, વિયોગનું દુઃખ થયું, આ મારી પર્યાયમાંથી શું ગયું, મારામાંથી શું ગયું, આ હરખ થયો, આ મારામાં શું આવ્યું, કે કોઈ ફેર પડતો નથી. બહારના ફેરફારોને આવવાને કે જવાને આત્મામાં કોઈ ફેરફાર થતો નથી. તારી પર્યાયમાં શું ફેર પડ્યો કે કાંઈ ફેર પડતો નથી. તપાસ એમ કે છે, એ અવલોકનથી તપાસવાનો ધ્વનિ છે એની અંદર. એની પ્રતીતિ એ વગર આવશે નહીં. વારંવાર અવલોકન કરીને તપાસશે ત્યારે એને ખાતરી થશે કે આ દુઃખ થાય છે કે હરખ થાય છે, ખોટું થાય છે, અંદરમાં કાંઈ મારામાં ફેર પડતો નથી. આ કલ્પના માત્રથી મારાપણું સેવીને માત્ર દુઃખ સુખ વેદવામાં આવે છે, પણ અંદરમાં સુખના કાળે કાંઈ આવતું નથી ને દુઃખના કાળે કાંઈ જતું નથી. એમ પ્રત્યેક ઉદયના કાળમાં પોતાને જોવે ને તપાસે તો પોતાની ભિન્નતા ભાસે અને પ્રતીતિ થવાનો અવસર આવે. ભિન્નતા ભાસે તો પ્રતીતિ થવાનો અવસર આવે. એ અપૂર્વ કાર્ય છે કે આ પ્રકારની અંતર અવલોકનની પદ્ધતિથી વારંવારની પ્રેક્ટિસથી, વિચારથી નહીં, વારંવારની અવલોકનની પ્રેક્ટિસથી ભિન્નતાનો અભ્યાસ, વેદ જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. આપણી ચર્ચા ચાલે છે વેદ જ્ઞાન કરવાની અનેક વાર, એમાં એક ખાસ પદ્ધતિનો વિષય છે. હું તો એ પ્રશ્ન થાય એવું છે કે વેદ જ્ઞાન કરવા યોગ્ય છે? સર્વ સાધકો વેદ જ્ઞાન કરે છે, વેદ જ્ઞાનથી અનુભવ થાય છે, વેદ જ્ઞાનથી મોક્ષ માર્ગમાં વિકાસ થાય છે, પૂર્ણતા થાય છે, પણ વેદ જ્ઞાન શરૂ કરવું કેવી રીતે? આ પ્રશ્ન ઉભો થાય છે. વેદ જ્ઞાન કરવું છે અમારે, પણ થતું નથી. એને એમ કહે છે કે જો તારા ઉદયના પ્રસંગે તું જો તારામાં શું આવ્યું. આ ઉનાળો છે, તરસ લાગે ત્યારે ઠંડુ પાણી પીવાની માણસ ઈચ્છા કરે છે. ન મળે તો ભલે પછી જે મળે તે પીજે, કેમ કે આખરમાં તો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે શોષ પડે છે. આ શરીરમાં પૂતગળ પિંડ છે, એમાં કેટલોક પ્રવાહી ભાગ છે, કેટલોક વાયુનો ભાગ છે, કેટલાક ઘનનો ભાગ છે. ઘન પ્રવાહી ને વાયુ એમ ત્રણ પ્રકારે જળ પૂતગળ પરમાણુઓની ફિઝિકલ પોઝિશન છે, એને ફિઝિકલ પોઝિશન કહે છે. તો એમાં જયારે પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે પાણી બહાર જાય છે, પસીના વાતે પેશાબ વગેરે વાતે પાણી ઓછું થાય છે, ત્યારે શોષ પડે છે, એટલે નવું પાણી પીવાની ઈચ્છા થાય છે. ઉનાળામાં વિશેષ બને છે, કેમ કે પસીનો વગેરે વધારે થાય. તો એ પાણી ઠંડુ ઘટક 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 પીધું, તરસ લાગ્યું હોય ને ઘટક ઘટક ઠંડુ પાણી પીએ છે, તરસ મટી. એટલે એ હાશ કર્યું કે પણ તારા પર્યાયમાં, તારી પર્યાયમાં શું આવ્યું એ તો જો. એ જ પાણી પીવાની સાધારણ ક્રિયામાં પણ પાણીના પૂગળો સાથે તે આટલું બધું એકત્વ કરી લીધું, વાત તો સાધારણ છે, રોજિંદો પ્રસંગ છે. પાણી પીવાનો તો રોજનો ઉદય પ્રસંગ છે, ખાવું પીવું વગેરે રોજની ક્રિયા છે ને અમુક શરીરમાં. એમાં પણ એક મેઘ થઈને એમાં પીવાઈ ગયો હોય, સાધનો ઘરમાં બેઠવા હોય પણ આ ઇલેક્ટ્રિક બંધ થાય ને કઈ બીજું પીધું થાય ને બરફ ની અસર પીધી થાય ને કઈક થાય, ત્યારે આતુરતા 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 કરી દે, આ રાજ્યમાં આમ થાય છે ને આ દેશમાં આમ થાય છે ને આ ગામમાં આમ થાય છે, આ ઘરમાં આમ થાય છે ને આ તમે બધા વ્યવસ્થા રાખી શકતા નથી. રાજવાળા રાજની વ્યવસ્થા રાખતા ને ગામવાળા ગામની રાખતા ને ઘરવાળા ઘરની રાખતા, એ બધા ઉપર રોષ ક્રોધ થઈ જાય છે ને ભાઈને અનુકૂળતા રહેતી નથી. કારણ આટલું છે, ભાઈને અનુકૂળતા રહેતી નથી. બાપુ એવું બધી એકત્વની ઉદયની પરિસ્થિતિ તારે ક્યાં સુધી લંબાવી છે? અનંત કાળથી તો એ પદ્ધતિ તું જીવતો આવ્યો અને એમાં તને ક્યાંય સુખ છે નથી. અત્યારે નથી, ભૂતકાળમાં નહોતું, ભવિષ્યમાં રહેશે. હવે તો પ્રત્યેક ઉદયના પ્રસંગે તું જોતો ખરો એમ કેવું છે? બહુ સરસ ભેદ જ્ઞાનની પ્રક્રિયા કેમ કરવી એ પદ્ધતિનો આની અંદર એક અંડરટોન છે આપણે, કે તું જોતો ખરો, તપાસતો ખરો, તારી પર્યાયમાં શું ફેર પડ્યો. નાનામાં નાની પાણી પીવાની ક્રિયાથી માંડીને મોટામાં મોટી વિયોગની શરીરના દેહની છૂટવાની ક્રિયા સર્વ ઉદયના કાળમાં એક જ પદ્ધતિ છે, પદ્ધતિ બીજી નથી. અવલોકન કર, આ પદ્ધતિ છે. અવલોકન કર કે તારામાં શું ફેર પડે છે, આવે છે શું, ઠંડુ પાણી પીધું એમાં આવ્યું શું, કે તું કોરે કોરો રહ્યો છો, નકો કાંઈ આવ્યું નથી તારામાં, એક રટકણ તારામાં આવ્યું અને કોઈ શરીર છૂટવા પર્યંતના કાળથી તારામાંથી કાંઈ જતું નથી. અખંડ ભેદ તારા પરિપૂર્ણ સ્વરૂપથી સદાય તું જીવતો છો, એવા બે છૂટવાના પ્રસંગો સાધકોને બને છે કે આ બાજુ બે છૂટે, પુરુષ આયુષ્ય પૂરું થાય ને આ બાજુ શુદ્ધ ઉપયોગમાં લીન હોય, છેલ્લા ઉપયોગમાં, વિગ્રહ ગતિમાં ઉપયોગ નથી. પણ અહીંયા છેલ્લા સમયોમાં અસંખ્ય સમયનો ઉપયોગ છે ને, નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં આનંદના તરબોળમાં, આનંદના સાગરમાં ડૂબ્યો હોય આત્મા, વિરોળા લેતો હોય ને આ બાજુ શરીર છૂટું પડવાની તૈયારી થતી હોય, છેલ્લી ક્ષણો ચાલતી હોય, સુમેરે દુઃખ છે. જો શરીરના છૂટવારૂપ મૃત્યુથી દુઃખ હોય તો એ કાળે એને પણ એટલું દુઃખ થતું શું જોઈતું હતું? તને તો હજી બીજાના મૃત્યુથી દુઃખ થાય છે, અરે રે મારા ફલાણા, મારા ફલાણા, મારા ફલાણા. પણ આ તો કહે છે કે તારા શરીરના છૂટવાથી એ તને દુઃખ નથી, હાલ બીજાના શરીરના છૂટવાથી તો દુઃખ નથી, પણ તારા શરીરના છૂટવાથી વિયોગથી પણ તને દુઃખ થાય એમ ખરેખર નથી. પછી બીજા દુઃખના પ્રસંગોથી દુઃખ છે એ વાત તો, એનું તો સમાધાન કરવાનું શીખડાવવાનું રહેતું નથી. બહુ અમૂલ્ય વચનો છે, જો જીવ એની રીતને વિધિ શીખી જાય, જીવ જ્ઞાનની અવલોકન પદ્ધતિમાં આવે તો ન્યાલ થઈ જાય એવી વાત છે. કરવું છે એટલે તું તપાસ જો તારી પર્યાયમાં શું ફેર પડ્યો. તું તપાસીશ તો તને માલુમ પડશે કે મારી પર્યાયમાં કાંઈ ફેર પડતો નથી. મારી જે જ્ઞાનની પર્યાય જાણનાર એવો હું અને જાણનાર એવી જે મારી જ્ઞાનની પર્યાય એમાંથી તો કાંઈ જીવ નથી. એ તો જાણવાનું એટલું ને એટલું ચાલુ છે, જ્ઞાનમાંથી કાંઈ જતું નથી. આપણે હીરાલાલજીને પૂછ્યું એમ્બ્યુલન્સમાં પહેલો પહેલો બોલવાનું અને શરૂ કર્યું ખબર પડી કે આને ભાન છે. આ તમારામાંથી અત્યારે શું ઓછું થઈ ગયું એવો કંઈ અનુભવ થાય છે કે તમારા આત્મામાંથી કંઈ ઓછું થઈ ગયું હોય? ના ના, એવું તો કાંઈ લાગતું નથી. હાથ કપાઈ ગયો છે એનો મને ખ્યાલ છે, તો પણ મારા આત્મામાંથી કાંઈ ઓછું થયું છે એવું અનુભવ ગોચર થતું નથી. ઠીક, ચૈતન્યના પ્રદેશો ખંડિત થઈને ઘટી ગયા એવું કાંઈ અંદરમાં અનુભવમાં આવતું નથી. તેમ જાણનારું જેવું જે જ્ઞાન, એ જ્ઞાનમાં ઓછપ થઈ ગઈને જ્ઞાન ઘટી ગયું એવું પણ પર્યાયમાં કોઈ ફેરફાર થયો નથી. એટલું ને એટલું જ્ઞાન છે, કાંઈ ફેરફાર થયો નથી. એમ અંદરમાં પોતે જુદો છે એમ અવલોકન કરવું તે ભેદ જ્ઞાનનું કાર્ય છે એમ કેવું છે. શું ફેર પડ્યો તારામાં કે કાંઈ ફેર પડ્યો નથી? બારમાં ઓછા વધતા સંયોગો હોય એનું લક્ષ્ય છૂટી જાય. જો આ રીતે અંદરમાં ભેદ જ્ઞાન કરતો રહે એટલે પોતે જુદો છે એમ તપાસીને જાણતો રહે તો એને સંયોગોનો ઓછા વધતાપણાનું લક્ષ્ય છૂટી જાય કે અરે રે મને હીણા સંયોગ છે અને ફલાણાને વધારે સંયોગ છે. આ તો સંસારી પ્રાણીને એવું થાય છે ને ખગા ભાઈને સંયોગ જ્યાં વધે ને એને અંદરમાં એમ થાય અરે રે હું માણે રહી ગયો અને આગળ નીકળી ગયો અને ઘણું આવે છે ને ઘણું મળે છે ને મારે કાંઈ એટલી આવક નથી. અરે હું નાનો ને એ મોટો થઈ ગયો, સંયોગ વધતા એ મોટો થઈ ગયો અને હું નાનો રહી ગયો. એ સંયોગના સંયોગનું લક્ષ્ય છે, એવી લાગણીમાં સંયોગનું લક્ષ્ય છે. એ સંયોગનું લક્ષ્ય પોતાને તપાસતો રહે તો એ લક્ષ્ય છૂટી જાય. નાસ્તિથી સંયોગનું લક્ષ્ય છૂટી જાય અને અસ્થિથી જ્ઞાન સ્વભાવનું લક્ષ્ય થઈ જાય. આ લક્ષ્ય થવા માટે આ બધી વાત છે. લક્ષ્ય થવા અને દેહનો, તેનો એટલે આત્માનો, નિજ સ્વરૂપનો લક્ષ્ય થવા, નિજ સ્વરૂપનું શાસ્ત્ર કયા સુખદાય. નિજ સ્વરૂપનું લક્ષ્ય થવા માટે આ શાસ્ત્રો જે સુખના દાતાર છે, જેનો બોધ સુખનો દાતાર છે, જે નિત્ય બોધક છે એવા શાસ્ત્રો કહેવામાં આવ્યા છે. શું કહે છે કે વારમાં ઓછા વધતા સંયોગો હોય એનું લક્ષ્ય છૂટી જાય. હીણા સંયોગોથી હું હીણો નથી અને ઘણા સંયોગોથી હું મહાન નથી. મારી મહાનતા સર્વકાળે પૂરેપૂરી છે. ત્રણ લોકનો નાથ હું સદાય છું. સંયોગો ગમે તે હોય એની સાથે મારે લેવા દેવા નથી, પણ બીજા માનતા નથી. હું મહાન છું એમ બીજા માનતા નથી. તે તારે બીજાને મનાવીને માન થવું છે કાંઈ? બીજા મહાન માને તો તારી મહાનતા છે ને નહીં તો તારી મહાનતા નથી. એવી હીણા પ્રકારની માનતા પણ તારી નથી. તારી મહાનતા એવી મહાન છે કે બીજા ન સ્વીકારે તો પણ એ માન જ રહે છે, એ હીણી થતી નથી. આમ છે
પોતે તો ના કહે પણ બીજો કે ત્યાં એને ગલગલિયા થાય, મારા વખાણ થાય છે, મારી પ્રશંસા થાય છે, મારા છાપા છપાય છે અને મારા ફોટા છપાય છે, અને ચારે કોર મારી વાહવા બોલાય છે, આખા સંઘમાં મારી વાહવા બોલાય છે. જો આ સંઘવી છે ને, સંઘવી પણ મળે છે, રમણીભાઈ સંઘવી છે, કહે છે કે ભાઈ સંઘપતિ નથી, તું તો ત્રિલોકનાથ ત્રિલોકપતિ છો. નાનું પદ છે, નાના પદમાં તને હું શું થાય છે, તને હિન પદમાં મહાનતા ભાસે છે. દારૂ પીને કિચડના કાદવના ગંધાતા ખાબોચિયા ખાબોચિયામાં પડે અને દારૂની ગરમી શરીરમાં વ્યાપી હોય એટલે ઠંડ ખારી લાગે, એના જેવી વાત છે. કારણ તારું મહાન પદ એવડું મોટું છે કે એને કોઈ બીજો મહાનતા આપે તો એની મહાનતા, ને નહીતર નહીં, એ વાત પણ એની અપેક્ષા પણ એને નથી. કોઈની અપેક્ષા વિના એ મહાન છે. એમ પોતાના પરિપૂર્ણ પદને લક્ષમાં લે ત્યારે એને ઓછા વધતા સંયોગો હોય એમ લક્ષ છૂટી જાય છે. બે એક સાથે બને છે. આ બાજુ સંયોગનું લક્ષ છૂટે તો આત્માનું લક્ષ તે જ કાળે થાય. જે કાળે આત્માનું લક્ષ થાય તે જ કાળે એને સંયોગનું લક્ષ છૂટી જાય છે. મનુષ્ય ભાવમાં બીજા સંયોગો કરતા પણ માનની વિશેષતા, માન કષાયની વિશેષતા મનુષ્ય ગતિમાં વિશેષ પ્રકારે જીવોને પ્રવર્તે છે. પૈસા ન હોય તો માણસ ને ચાલે, પણ જો માન મળતું હોય તો ભૂખો રહેવા પણ તૈયાર. ભલે પછી એનું ગૌરવ લે, ભલે એની પાસે કઈ બીજા સંયોગો નથી, પણ એનું માન તો જુઓ એને કેટલું માન મળે છે. એ છે કે એ પણ સંયોગનું લક્ષ છે. બીજાઓ આમ કહે છે એવા સંયોગનું એમાં લક્ષ છે, અને એ સંયોગનું લક્ષ છે ત્યાં સુધી આત્માનું લક્ષ નથી. આત્માના લક્ષનો એમાં અભાવ છે, એવું સંયોગનું આ લક્ષ છે. એ છૂટી જાય છે, આત્માનું લક્ષ થતા છૂટે છે, બીજો એનો કોઈ ઉપાય નથી. સંયોગનું લક્ષ છૂટી જાય અને કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય અને તારો પર્યાય ચૈતન્ય વસ્તુને પકડીને પરિણમે ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય, એ ખરો ત્યાગ છે. આમ ત્યાગ છે ખરેખર તો. કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય. જ્ઞાન થાય, ખબર પડે એની અવસ્થામાં છે ને, એટલે કષાય તીવ્ર થાય, કષાય મંદ થાય, રસતીવ્રન થાય. પાછું જેને સ્વરૂપનું લક્ષ હોય અને આ લક્ષ સંયોગનું લક્ષ છૂટી ગયું હોય, એને સ્વરૂપના રસના કારણે, ચૈતન્ય રસનો પેદા થયો છે, ઉત્પન્ન થયો છે, એના કારણે ગુરુદેવો જે કષાય રસ એ તીવ્ર નથી થતો, પણ કદાચિત કષાય તીવ્ર થાય છે, કષાય મંદ થાય છે, એમ તીવ્રમંદ કષાયમાં થયા કરે છે, તો એનું પણ લક્ષ છૂટી જાય, એ ગૌણ થઈ જાય. મંદ થયો એટલે શું શું, એમાં તીવ્ર કષાય હતો અને મંદ થયો હોય એના ઉપર એનું વજન જતું નથી. કષાય તો મંદ થયો ને, કષાય તીવ્ર તો ન થયો ને, આટલું નુકસાન થયું તો કષાય તો દુઃખ તો ઓછું થયું ને, આ સંજ્ઞા માટે દુઃખ એટલું ઓછું થયું ને, એટલો સમજણનો પ્રભાવ તો ખરો ને, એમ કષાય ઉપર લક્ષ નથી રાખવાનું.
એમ કે છે. એ લક્ષ્મણ વિષય નથી, ખ્યાલ આવે, પણ એના ઉપર વજન જાય કે એનું લક્ષ્ય થાય તો એ પદ્ધતિ ખોટી છે. પાછી એ પદ્ધતિ સાચી નથી. એટલે એમ કે છે કે કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ્ય છૂટી જાય અને તારો પર્યાય ચૈતન્ય વસ્તુને પકડીને પરિણમે લક્ષ્ય છૂટે છે. એ સમય દર્શન પહેલા લક્ષ્ય ફરે છે, નિર્ણય થાય છે ત્યારે, ભાવ ભાષણ થાય છે ત્યારે. અને જ્યારે આગળ વધીને તારો પર્યાય એટલે જ્ઞાનમાં અખંડ ચૈતન્યનું ગ્રહણ થાય, અભેદ ભાવ થાય, ભાવથી અભેદતા થાય, પર્યાય પર્યાય દ્રવ્ય દ્રવ્ય પણ ભાવે અભેદતા થાય, ત્યારે ચૈતન્ય વસ્તુને પકડીને એ પરિણમન થયું, ત્યારે મિથ્યાત્વનો ત્યાગ એટલે નાશ થયો, મિથ્યાત્વનો અભાવ થયો, મિથ્યાત્વ ઉત્પન્ન ન થયું, ત્યારે ખરેખર સમ્યક પ્રકારે આત્માએ ત્યાગની શરૂઆત કરી. એ પહેલાના બહારના ત્યાગ એ ખરેખર ત્યાગ નથી, અને મેં ત્યાગ કર્યો એ ત્યાગનું અભિમાનનું ગ્રહણ થયું, ત્યાગના બદલે ત્યાગના અભિમાનનું ગ્રહણ થઈ ગયું છે ત્યાં. એને તો આગળ એમ કહ્યું કે તને શલ્ય થઈ ગયું, મિથ્યાત્વની પુષ્ટિ થઈ. તો કહે છે કે તારો પર્યાય ચૈતન્ય વસ્તુને પકડીને પરિણમે ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય છે, અને એ જ ખરો ત્યાગ છે. એ ખરો ત્યાગ સમ્યક પ્રકારે ત્યાગની સાચી પદ્ધતિ, ભગવાને કહેલી રીત ત્યાગ કરવાની મિથ્યાત્વના ત્યાગથી શરૂ થાય છે. પછી અસંયમનો ત્યાગ થાય છે, ભાવ સંયમનો ત્યાગ થાય છે, ત્યારે સાથે સાથે દ્રવ્ય અસંયમનો પણ અભાવ થાય છે નિમિત્તપણે, ત્યારે એને લોકો બાહ્ય ત્યાગ કર્યો એમ પણ સ્વીકારે છે. એ વાત આગળ જતા એ પદ્ધતિમાં વિકાસ થાય ત્યારે ઊભી થાય છે. એવા યથાર્થ પ્રકારે આગળ વધવું જોઈએ એમ કહે છે. એ ખરો ત્યાગ છે એમ ત્યાગની અહીંયા વ્યાખ્યા પણ કરવામાં આવે છે.